समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमां आपणे 13मी गाथा करी रह्या छीए। 13मी गाथाना टीकामां बे पेरेग्राफ कर्या छे, एमां हवे आपणे आगळ करीए। अहींया आपणे पहेलो पेरेग्राफ टीकानो ज्यांथी शुरू थाय छे એમાં આપણે એ વાત સમજ્યા કે એક તો નવ તત્વો અને ભૂતાર્થ નહીંથી જાણવાથી સમ્યક દર્શન છે એ નિયમ કયો, અને વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એ વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ એને તીર્થ કહેવામાં આવ્યું, બે વાત. અને ત્રીજી વાત એમાં એ કહેવામાં આવી કે આ નવ તત્વો જેમના લક્ષણ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ છે, તેમનામાં એક પણું પ્રગટ કરનાર ભૂતાર્થ નહીંથી એ એક પણું પ્રાપ્ત કરી શુદ્ધ નયપણે સ્થપાયેલ આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. આ પણ આપણે એનો વિસ્તાર પણ કર્યો. અને ત્યાં પછી જે બીજી વાત સમજાવવામાં આવી એ આપણે ગુરુદેવ દ્વારા એમના વચનામૃતોમાંથી સમજ્યા, પ્રવચન રત્નાકરમાંથી સમજ્યા કે ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે તેમજ એ બંને પાપ છે, એ જ રીતે આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે અને સંવર થવા યોગ્ય સંવાર્ય અને સંવર કરનાર સંવાર એ બંને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર એ બંને નિર્જરા છે, અને બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે, અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષની ઉપપત્તિ એટલે સિદ્ધિ બનતી નથી. બે હોય તો થાય, બે હોય તો થાય એવું શા માટે? તો આપણે એ સમજ્યા, આપણે એ વાત એ સમજ્યા કે એમાં જે પહેલું છે તે જીવની પર્યાય છે, પહેલું છે તે જીવની પર્યાય છે, અને બીજું જે કરનાર છે એ કરનાર છે તે નિમિત્ત છે, કરનાર છે તે નિમિત્ત છે. એટલે બંધની વાત આપણે લીધી તો એમાં એ રીતે સમજ્યા કે જે બંધાવા યોગ્ય બંધન કરનાર, બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે. તો બંધાવા યોગ્ય જીવની પર્યાય છે અને બંધાવા યોગ્ય જીવની પર્યાય છે, અને સામે એ જે નિમિત્ત છે એને બંધન કરનાર છે, એમ બંને બંધ છે. મોક્ષની વાતમાં આપણે એમાં એ સમજ્યા કે મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે, એટલે આત્માનું સ્વરૂપ તો મુક્ત સ્વરૂપ જ છે, પણ અહીંયા એ પર્યાયને લેવામાં આવી છે કે એ પર્યાય જે મોક્ષ થવા યોગ્ય એ સમયની જે પર્યાય છે એ પર્યાયને અહીંયા લેવામાં આવી છે, એ મોક્ષ થવા યોગ્ય મુક્ત થવા યોગ્ય પર્યાય છે. અને એની સામે નિમિત્ત તરીકે શું લેવામાં આવ્યું છે? નિમિત્ત તરીકે એ સર્વકર્મના અભાવને નિમિત્ત લેવામાં આવ્યો. અહીંયા સર્વકર્મના અભાવરૂપ નિમિત્ત છે એ મોક્ષ કરનાર છે, એટલે એને દ્રવ્ય મોક્ષ કહ્યો, અને પેલો જે જીવની પર્યાય એને ભાવ મોક્ષ કહેવામાં આવ્યો. આ રીતે એ દરેકની અંદર આપણે સમજ્યા કે પહેલી છે તે પર્યાય છે, એ જીવની જ પર્યાય છે, અને એ જીવની પર્યાય છે એ પર્યાય એ વખતે એવી યોગ્યતા ધરાવે છે એટલે પછી એને કરનાર છે, અને એ કરનાર છે તે નિમિત્ત છે, એમાં કર્મનો સદભાવ છે. જ્યારે આપણે પુણ્ય અને પાપની વાત લેતા હોઈએ કે આશ્રવ અને બંધની વાત લેતા હોઈએ તો એ ચાર વસ્તુમાં શું છે, તો કે પૂર્વનું ઉદય આવેલું કર્મ, પૂર્વ કર્મ જેનો ઉદય આવ્યો છે એનો એમાં સદભાવ છે, એને આપણે નિમિત્ત કહ્યું અને એને કરનાર કહેવામાં આવ્યો. જ્યારે સામે જીવની પર્યાય છે એની એ વખતની એવી યોગ્યતા છે કે એ આશ્રવ કરે કે બંધ કરે છે, પુણ્ય અને પાપના ભાવ કરે છે. જ્યારે સંવર, નિદ્રા અને મોક્ષ એમાં પર્યાય તો એ પ્રમાણે જ લેવામાં આવી, જીવની પર્યાય જ છે, એ વખતે પર્યાયની એવી યોગ્યતા છે, પણ સાથે એમાં જે નિમિત્ત લેવામાં આવ્યું એ અભાવ રૂપે નિમિત્ત લેવામાં આવ્યું કે એમાં કર્મનો અભાવ. મોક્ષમાં અહીંયા સર્વકર્મના અભાવને લેવામાં આવ્યો, સંવરની અંદર જે લેવામાં આવ્યું તે કર્મનો ઉદય નથી એ રીતે અભાવ રૂપ લેવામાં આવ્યું, અને નિર્જરાની અંદર જે લેવામાં આવ્યું ત્યારે એ કરનાર, નિર્જરા કરનાર દ્રવ્ય કર્મનું ખરી જવું એ નિમિત્ત તરીકે લેવામાં આવ્યું, એટલે એમાં એ અભાવ રૂપ નિમિત્ત લેવામાં આવ્યું. એટલે એ પ્રકારે એ બધા બે 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 કહેવામાં આવ્યા, એમાં પહેલું જે છે તે જીવની પર્યાય છે અને બીજું છે તે નિમિત્ત છે. આ વાત આપણે એમાં સમજ્યા. એટલે હવે જે વાત કરી કે એકને જ પોતાની મેળે, એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. નિમિત્ત નૈમિતિક સંબંધની અપેક્ષા વિના એકને એ નવ સાબિત થતા નથી. એટલે પેલું નિમિત્ત છે એની જરૂરિયાત બતાવી છે. નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી પણ એકલું છે અને એને કોઈ નિમિત્ત મળતું જ નથી તો એ પર્યાય જે છે એ એમ થતી નથી એમ કહેવાનો આશય છે. અહીંયા શું કહે છે કે એકને જ પોતાની મેળે, એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ, પોતાની એકપણાની અપેક્ષાએ આવા પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. નિમિત્ત નૈમિતિક સંબંધની અપેક્ષા વિના એકને એ નવ સાબિત થતા નથી. એકને પર્યાયમાં બીજાનું નિમિત્ત છે, એનાથી આ નવ ભેદ ઉભા થયા છે. આપણી વાત શું હતી કે આ નવ ભેદ થયા કઈ રીતે, એક ભગવાન આત્માને એમાં નવ ભેદ ઉભા થયા કેવી રીતે, એટલે એમાં બંને છે એમ કરીને આપણે સમજ્યા કે તે બંનેમાં એક જીવની પર્યાય છે અને બીજું અજીવ છે એમ આપણે એને સમજ્યા. હવે આગળ અહીંયા વાત કરે છે એ આપણે લઈએ કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, અહીંયા એના પછીના પેરેગ્રાફમાં અહીંયા વાત કરે છે કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને, જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. જીવ અને પુદ્ગળ એનો અનાદિનો સંબંધ છે, એ બંધ રૂપ સંબંધ છે, એટલે એને કર્મના બંધ છે એવો એનો સંબંધ વર્તે છે. તો એ સંબંધ જે છે એ ખોટો નથી, એ સંબંધ અનાદિનો છે. એટલે એ રીતે જોઈએ, પર્યાય તરફ દ્રષ્ટિ કરીને જોઈએ છીએ તો આપણને એ પર્યાય છે, એવી જ બંધરૂપ થયેલી એ પર્યાય છે, કર્મના બંધરૂપ પર્યાય આપણને એ દ્રષ્ટિગોચર થાય છે, એ ખ્યાલમાં આવે છે. એટલે અહીંયા એમ કહ્યું કે જીવ ઉદ્ગળના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એમ નથી કે નથી, એમ નહીં, એ છે. પણ એ છે તો શું થયું, એ આદરણીય નથી, છે તો ભલે રહ્યા, એ નવ તત્વો છે બરાબર છે, એ ભૂતાર્થ છે અને અનાદિનું એમ જ થઈ રહ્યું છે, અનાદિનું એમ જ આપણે જોઈ રહ્યા છીએ કે જીવને એ કર્મ સાથે સંબંધ છે અને કર્મના ઉદય આવે છે અને એ ઉદય આવતા જીવ ફરી પાછો એની સાથે જોડાય છે અને ફરી પાછા નવા કર્મ બાંધે છે. આવું અનાદિનું એ ચાલ્યું જ આવે છે અને વિશેષ સાયકલ કહી શકાય કે પૂર્વે જે કર્મ હતા એ ઉદયમાં આવે, એ ઉદય આવે એટલે જે કંઈ ફળરૂપે પ્રાપ્ત થાય છે એ જીવને એની પર્યાયમાં એ વખતે એની સમીપમાં પ્રાપ્ત થાય છે એટલે એની સાથે જીવ ફરી પાછો જોડાય છે. કેમ કે એ વખતે એની યોગ્યતા એવી છે, મિથ્યાત્વ છે એટલે મિથ્યાત્વને કારણે એ સંયોગો સાથે જોડાય છે, એમાં રાગ અને દ્વેષના ભાવ કરે છે એટલે એને આશ્રવ થાય છે, બંધ થાય છે એટલે એમ ફરી પાછા નવા કર્મ બંધાય છે. એટલે એવું જ છે, એટલા માટે અહીંયા એને એમ કહ્યું કે એ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એ કઈ અપેક્ષાથી કે જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એક પણાનો અનુભવ કરતા એટલે એને પર્યાય છે એ રીતે જોઈએ તો પર્યાય છે અને પર્યાય ભૂતાર્થ છે એમ કહેવામાં આવ્યું. એ સંબંધ છે, પર્યાય કેવી છે તો એ પર્યાય કર્મની મલિનતા સહિત છે. એટલે કે જીવને મનુષ્યની પર્યાય છે, તિર્યંતની પર્યાય છે કે દેવની પર્યાય છે કે નારકીની પર્યાય છે, એવી કોઈ પર્યાય છે એ ખોટું નથી, એ પર્યાય છે. અને પર્યાય છે એટલું જ નહીં, પર્યાયને અનુરૂપ એને એવી પ્રાપ્તિ પણ છે, એને એવું શરીર પણ મળ્યું છે, એ બધું જ છે. એટલે એ ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે. પણ એ દશા એની, એ સ્થિતિ, એ પર્યાય ભલે હોય તો પણ એ આદરણીય નથી, એ દશા એની આદરણીય નથી. કેમ કે એ દશા એની કાયમ શાશ્વત રહેવાવાળી નથી. એક વાત એ છે, એ સ્થિતિ એની કાયમ રહેવાવાળી નથી. મનુષ્યપણું કંઈ કાયમ ટકીને રહેતું નથી કે દેવપણું પણ કાયમ ટકીને રહેતું નથી. અને એમાં જીવ પોતે પોતાના મૂળ જ્ઞાન આનંદ સ્વભાવને પ્રાપ્ત કરતો નથી. એટલે એ પર્યાય છે તે અનુસરવા યોગ્ય નથી, એ આદરણીય નથી, એનો આશ્રય કરવા જેવો નથી. એ પર્યાય બધી છે પણ એમાં એને દુઃખ છે. ભૂતાર્થ છે, સત્યાર્થ છે એ કહ્યું કે પર્યાયની અપેક્ષાએ જીવને એવા પૂદગળ સાથેનો સંબંધ છે. કારમણે રજકણો એ પૂદગળ છે, એની સાથેનો એનો અનાદિનો સંબંધ છે. આ સંસારી જીવની વાત કરી છે એટલે સંસારી પર્યાયમાં જીવને આવવું છે એટલે એ અપેક્ષાથી એને ભૂતાર્થ પણ કહેવામાં આવ્યું. પણ એનો અર્થ એમ નથી કે એ એનું મૂળભૂત સ્વરૂપ છે, એ એનું શુદ્ધ સ્વરૂપ છે, એવો અર્થ નથી. એ કાયમી શાશ્વત ટકીને એક સરખું રહે એવું એ સ્વરૂપ છે એમ નથી. એ આનંદની દશા છે એમ નથી. એ એના નિર્મળ જ્ઞાનની દશા છે એમ નથી. એટલે એટલા માટે અહીંયા આગળ પણ વાત કરી કે એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને બીજી પણ એક વાત છે, કહે છે કે અને એક જીવના જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. પહેલા જે વાત કરી જીવ પૂદગળના અનાદિના બંધ પર્યાયની સમીપ, એટલે એવો જીવ અને પૂદગળના સંબંધની સમીપ જઈને એને જોવામાં આવ્યું એટલે એ પર્યાયો તરફ દ્રષ્ટિ કરતા એ પર્યાય છે. પણ હવે એમાં એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોઈએ, પર્યાયની સમીપ જવાને બદલે જીવ દ્રવ્યનો સ્વભાવ, મૂળભૂત સ્વભાવ એની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો એ અભૂતાર્થ છે, એ શાશ્વત વસ્તુ નથી, એ પાછળથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. પાછળથી એટલે એક પછી એક નવી નવી પર્યાય થયા કરે છે ને, એટલે એ જીવનું મૂળભૂત સ્વરૂપ નથી, એ જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ તો ત્રણેય કાળે એક સરખો જ્ઞાન આનંદ સ્વભાવ છે, એ જ્ઞાતા 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 જ છે, જ્ઞાયક 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 જ છે. એટલે એ જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને કહો કે શુદ્ધ નયથી જોઈએ તો એમ કહો કે દ્રવ્યાર્થિક નયથી આપણે જોઈએ તો જીવનો એ સ્વભાવ નથી, અને એમ કરતા એ જીવના સ્વભાવની સાથે જેને સરખાવીએ છીએ તો એ જીવનો સ્વભાવ છે તે જ ભૂતાર્થ છે, અને પેલી પર્યાય છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જીવના એકાકાર સ્વરૂપમાં એ છે જ નહીં. જીવનું એકાકાર સ્વરૂપ છે એની અંદર એ નથી. એ બદલાતો, એ બદલાતી વસ્તુ છે, એ બદલાતું અંગ છે, એટલે એ જીવના સ્વરૂપમાં નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નથી, એક જીવ જ પ્રકાશમાન છે. આ નવ તત્વમાં ભૂતાર્થ નથી જોઈએ તો જે વિદ્યમાન છે એવું શું છે, જે શાશ્વત વિદ્યમાન કાયમ હંમેશ જે ટકીને રહ્યું છે એવું શું છે, તો એ એક જીવનું મૂળભૂત સ્વરૂપ છે, એ જ છે અને એ જ પ્રકાશમાન થાય છે. બાકી પર્યાય છે એ પર્યાય એ તો અભૂતાર્થ છે, શાશ્વત નથી, અશાશ્વત છે. અહીંયા આગળ પણ એ વાત કરી છે કે તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે, અને જીવના વિકારનો હેતુ અજીવ છે. આની સાથે જે ભૂતાર્થથી જોતા જીવ પ્રકાશમાન છે એ વાત તો આવી, પણ હવે એની સાથે એક બીજી વાત કહે છે કે જે આપણે પહેલા ભેદરૂપે જે સમજ્યા છે એમાંથી એક વાત લીધી કે એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વિકારનો હેતુ એટલે શું? અહીંયા વિકાર એટલે વિશેષ, વિશેષતાથી જે કરે છે તે, વિશેષતાથી કરનાર. વિકાર એટલે અહીંયા એમ નથી કે એ અશુભ ભાવ કે અશુભ, એ વિકારની વાત નથી. એટલે જીવના વિકારનો હેતુ એ અજીવ છે, એ કરનારો એ અજીવ છે, જે આપણે સમજ્યા તે પ્રમાણે કે પેલી જીવની પર્યાય હતી અને જીવની પર્યાયને અજીવ એવું નિમિત્ત, કર્મનું નિમિત્ત, કર્મના ઉદયનું નિમિત્ત, એનો હેતુ, હેતુ કહો કે કરનાર કહો, એનું કારણ કહો. એટલે જીવના એ વિશેષ પણ જે થયું વિકાર, એ વિશેષ પણ થયું છે. જીવ જે છે એ દ્રવ્ય જે છે એ સામાન્ય છે, એટલે સામાન્ય કહીએ ત્યારે એ મૂળ દ્રવ્ય આવ્યું, અને વિશેષ કહીએ ત્યારે એમાં એની પર્યાયની વાત કરવામાં આવી. હવે અહીંયા એ વિકાર જે કહેવો એટલે વિશેષ રૂપે જે થયું છે તે શું છે, એ જીવની પર્યાય છે, અને એને કરનાર એ પેલું અજીવ એટલે કર્મ, પૂતગળ કર્મ છે, એના ઉદયો છે, એનો સદભાવ છે તો એમાં પુણ્ય પાપ આશ્રવને બંધ થાય છે, અને એના અભાવ છે, અભાવનું નિમિત્ત થાય છે તો એમાં સંવર નિદ્રાને મોક્ષ થાય છે. વળી પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, એ આપણે સમજ્યા. એવા એ જીવના વિકારો છે, એટલે એ જીવની પર્યાય છે, જીવનું એ વિશેષ છે. સામાન્ય જીવ છે, જીવનું સામાન્ય આપણે જો લઈએ તો એ શું છે, તો કે જે ન બદલાતું એવું એ ધ્રુવ તત્વ, જે હંમેશ એક સરખું રહે છે તે, અને વિશેષ શું છે તો એ પર્યાય છે. અને એ પર્યાયો જે લેવામાં આવી છે એમાં પહેલું જ્યારે જીવ કહ્યું છે, બીજું અજીવ કહ્યું છે, તો પહેલું જે જીવ કહ્યું છે એ જગ્યાએ પણ જીવની પર્યાય, જીવની પર્યાય આશ્રવ કહ્યું છે ત્યારે પણ એ જીવની પર્યાય છે, જે આશ્રવ રૂપે થાય છે એવી એની યોગ્યતા છે. એને બંધ રૂપે કહ્યું છે ત્યારે પણ એ જીવની જ પર્યાય છે, જે બંધ રૂપ થાય છે. એટલે એ પર્યાયોની યોગ્યતા એ પ્રમાણે નવની વાત લેવામાં આવી. એમાં એક વસ્તુ એ છે કે અજીવ માટે એમ કહેવામાં આવ્યું કે એ જીવને અજીવનું એવું જ્ઞાન થાય છે એ રૂપે એ અજીવ એમ કહેવામાં આવ્યું. એટલે એ ત્યાં બધી પર્યાયને લઈને વાત કરવામાં આવી છે, અને એ પર્યાયો છે એ વિશેષ છે, એ વિશેષતા થવા માટેનું કારણ જે છે એ બીજો ભાગ લીધો કે જે અજીવ છે, એટલે કે કર્મોના નિમિત્ત છે. બે બે લીધા ને, संवर ने भाव संवर पण कयो अने द्रव्य संवर पण कयो, निजरा ने बंध ने मोक्ष ने बधा ने ए रीते भाव अने द्रव्य कहेवामां आव्या। तो एमां ए जे पहेलू जे कहेवामां आव्यु भाव कहेवामां आव्यु, तो ए भाव रूपे जे कहेवामां आव्यु जीवनी पर्याय छे, अने द्रव्य रूपे जे कहेवामां आव्यु ए शुं कहेवामां आव्यु, ए निमित्त छे, ए कर्मनु निमित्त छे। એટલે અહીંયા એમ કે છે કે એ આ બધા પુણ્ય ભાવ પુણ્ય અને પછી દ્રવ્ય એ પ્રમાણે જે વાત કરવામાં આવી, અથવા તો જીવની પર્યાય રૂપે જે છે એ પણ પુણ્ય છે, અને એમ કરનાર એ કર્મનું નિમિત્ત એને પણ પુણ્ય કહ્યું। એ બે રીતે પુણ્ય, બે રીતે પાપ, બે રીતે આશ્રવ, એ બધું આપણે જે લીધું એમાં અહીંયા પહેલી વાત લઈને એમ કહ્યું કે એ પહેલા દરેક એ જીવના વિકારો છે, એ પર્યાયો છે, અને પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે જે એને કરનારા છે। એ બીજી વસ્તુ, આવા આ નવ તત્વો કે જેમાં બે બે આપણે સમજ્યા અને એક હોય તો થઈ શકે નહીં એ વાત પણ આપણે સમજ્યા કે એમાં નિમિત્ત પણ હોય ત્યારે એ બે છે તો એ થાય છે। એટલે આવા આ નવ તત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે, પોતે એમાં પર્યાય છે અને પર જે એમાં એ કર્મનું નિમિત્ત લીધું તે પર એ જેમના કારણ છે, એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા એ ભૂતાર્થ છે। એટલે જે ઉપર વાત કરવામાં આવી એ રીતે કે પર્યાય રૂપે એને જોવામાં આવે તો એ છે, એ ભૂતાર્થ છે, કેમ કે પર્યાયોનું અસ્તિત્વ છે, અનાદિનું પર્યાયોનું અસ્તિત્વ રહ્યું છે, એવી પર્યાયો એ છે એટલે ભૂતાર્થ છે। અને સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ છે, એટલે એ પર્યાયો જે છે તે અભૂતાર્થ છે। જો જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો, હવે એમાં એક વિશેષણ અહીંયા મૂક્યું છે કે અને સર્વકાળે અસ્ખલિત એક જીવના સ્વભાવની સમીપ, અહીંયા સર્વકાળે દરેક સમયે દરેક કાળે એટલે ગમે તે પર્યાય જીવની હોય, ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં જે પણ થાય તે, એ દરેક કાળ જ્યારે જીવ નિગોદમાં હતો એ પણ આવી જાય, એકેન્દ્રિય હતો એ પણ આવી જાય, કે પછી એ તિર્યંચમાં કે દેવમાં હોય, નારકીમાં હોય, મનુષ્યમાં હોય, કોઈ પણ વખતે કોઈ પણ કાળે હોય, ત્યારે એ જીવદ્રવ્યનું અસ્ખલિતપણું શું છે તો એ સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ, તો એ અસ્ખલિતપણું એનું એ સ્વરૂપ છે જે એમાં કંઈક સ્ખલિત થતું નથી, એમાંથી કંઈક ખરતું નથી, ઓછું થતું નથી, કે કોઈ પ્રકારે એમાં મલિનતા વ્યાપતી નથી, એ એવું ને એવું ત્રણેય કાળ રહ્યું છે, એવો જીવનો સ્વભાવ છે। એ નિગોદની પર્યાયમાં હતો ત્યારે પણ એ નાયક જ હતો, એ પૂર્ણ જ હતો, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા જ હતો, એ એકેન્દ્રિયમાં આવ્યો ત્યારે પણ એમ જ છે, એ પંચેન્દ્રિય થયો ત્યારે પણ એમ છે, સંઘની પંચેન્દ્રિય થયો ત્યારે પણ એમ છે, દેવ થયો કે નારકી થયો, તિર્યંચ થયો, ગમે તે થયો, પણ દરેક વખતે ક્યારે પણ જોઈએ ત્યારે એ મૂળ વસ્તુમાંથી કોઈ સ્ખલન થયું નથી, એટલે એમાંથી કંઈ ઓછું થયું નથી, એ ત્રિકાળ એવો ને એવો જ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેશે। એને કેવળ જ્ઞાન થાય તો પણ એને કંઈ ફેર પડતો નથી, એનું મૂળભૂત સ્વરૂપ જે છે એમાં તો એ એવો ને એવો જ છે। કેવળ જ્ઞાનની પણ એ શુદ્ધ નિર્મળ પર્યાય છે અને એ ત્રિકાળ રહેવાવાળી પર્યાય છે, તે છતાંય જો દ્રવ્યની દ્રષ્ટિથી જોઈએ તો એ શુદ્ધ નિર્મળ દ્રવ્ય જ છે, એ પહેલા પણ એમ હતું પછી પણ એમ છે અને હંમેશા એ એમ જ રહે છે, એટલે ત્રિકાળ સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યનો એ સ્વભાવ છે, એક નાયક જ છે, અને એવા નાયકની સમીપ જઈને જ્યારે અનુભવવામાં આવે તો પેલા નવે તત્વો જેમાં બે છે એ બે પણ જે છે એ એકના નિમિત્તે છે, એક કરનાર છે નિમિત્ત તરીકે છે, અને એક એ પર્યાય જે છે એ એવી રીતે થાય છે, તો એ બધું એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે। તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે, એક જીવ જ એથી આપણને પ્રકાશમાન થાય. ભૂતાર્થ નહીંથી જોવું એટલે જે વિદ્યમાન છે એવા નહીંથી જોવામાં આવે. તો વિદ્યમાન તો એક જીવનું સ્વરૂપ જ છે, બીજું કંઈ વિદ્યમાન રહેતું નથી, બીજું બધું એમાં અવિદ્યમાન છે. કેમ કે એ પર્યાયો બદલાય છે, એ વ્યવહાર નયનો વિષય છે. એ ભેદરૂપ નવ તત્વોની શ્રદ્ધા જે છે એનાથી સમ્યક દર્શન થતું નથી. એમ તે એકપણે પ્રકાશ તો શુદ્ધ નયપણે અનુભવાય છે. કોણ? એ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે, અને એમ તે એકપણે પ્રકાશ તો શુદ્ધ નયપણે અનુભવાય છે. શુદ્ધ નહીંથી જેવું સ્વરૂપ છે એવો જ એ અનુભવમાં આવે છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની ઓળખાણ જ છે. એ આત્મા જ એ દ્વારા પ્રસિદ્ધિ પામે છે. અનુભૂતિ જે થાય છે તે એ આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય છે, અને આત્મા એમાં અનુભવાય છે એટલે આત્મા એ દ્વારા પ્રસિદ્ધ થાય છે, આત્માની ખ્યાતિ થાય છે, ઓળખાણ થાય છે. અને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. આ પ્રમાણે આત્માનો અનુભવ થવો અને અનુભવ દ્વારા એની ઓળખાણ અને શ્રદ્ધા થવી એનું નામ જ સમ્યક દર્શન છે. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધા રહિત છે. આપણે હવે આ વાતને અહીંયા ગુરુદેવે જે રીતે કહી છે એ રીતે પણ આપણે સમજીએ એટલે થોડું વધારે સ્પષ્ટતાઓ થશે, અને પછી આપણે ભાવાર્થમાં જઈએ. પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈએ. પ્રવચન રત્નાકર માં પાના નંબર 196, પ્રવચન રત્નાકર ભાગ પહેલો એમાં પાના નંબર 196, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 207, એમાં સૌથી નીચે છેલ્લી બે લીટીમાં અહીંયા કહ્યું છે કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જે આપણે કરી ગયા છીએ એ જ વાત છે, પણ આપણને વધારે સ્પષ્ટતા થાય એટલે આપણે ફરીથી લઈએ છીએ. એ ગુરુદેવે જે રીતે કહ્યું છે એ રીતે સમજીને આપણે આમાંથી લઈએ છીએ. એટલે ગુરુદેવ કહે છે એમના વચનામૃતમાં કે હવે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, સ્થૂળ દ્રષ્ટિથી બાહ્ય દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગળના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એટલે કે પર્યાય દ્રષ્ટિ કરીને આ યોગ્યતા અને આ નિમિત્ત એ બેને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો સાચા છે. એક તો યોગ્યતા, કોની યોગ્યતા? પર્યાયની, પર્યાય દ્રષ્ટિથી જોવાનું. અહીંયા સ્થૂળ દ્રષ્ટિ કરીને જોઈએ છે એમાં જીવ અને પૂતગળનો અનાદિનો સંબંધ, બંધ પર્યાયનો, એ બંધને એ પર્યાયનો સંબંધ, એમાં પર્યાય જે છે એની એવી યોગ્યતા છે એ, અને એની સામે જે કર્મનું નિમિત્ત, કર્મના ઉદયનું નિમિત્ત, એટલે અહીંયા એમ કહ્યું કે આ યોગ્યતા અને આ નિમિત્ત એ બંને એકપણે અનુભવ કરતા શું લાગે છે? તો કે નવે તત્વો બરાબર છે, સાચા છે, એટલે એને ભૂતાર્થ કહેવાય. પર્યાય બુદ્ધિથી જોતા ભૂતાર્થ છે, વ્યવહાર નય એ નવ તત્વો છે, પણ એ સમ્યક દર્શનનો વિષય નથી. એ સમ્યક દર્શનનો વિષય નથી, કેમ કે એમાં ભેદરૂપ શ્રદ્ધા થાય છે, એમાં પર્યાય છે જે બદલાતું તત્વ છે. જ્યારે સમ્યક દર્શનનો વિષય તો ત્રિકાળી ભગવાન આત્મા જે બદલાય નહીં એવો અંશ છે. વેદાંત કહે છે પર્યાય નથી તો એમ પણ નથી. જો અહીંયા એક બીજી વાત લીધી, વેદાંતમાં એવું છે પર્યાયને માનતા નથી, પણ આપણે એમ પર્યાયને બિલકુલ ઉડાડી દઈએ છીએ એમ નહીં. આપણે જ્યારે સમ્યક દર્શનનો વિષય વિચારીએ ત્યારે શુદ્ધ નયથી જેવું આત્માનું સ્વરૂપ છે એને મુખ્ય કરીએ છીએ, અને પર્યાર્થિક નયથી જે કહેવામાં આવ્યું હોય, વ્યવહાર નયથી જે વાત કરવામાં આવી હોય, જે પર્યાયની વાત, એ પર્યાય નથી એમ નથી ગણતા, પણ પર્યાયને ગૌણ કરી દઈએ છીએ, અને ગૌણ કરીને આપણે એને અભૂતાર્થ કહીએ છીએ. વેદાંતની જેમ નથી કે પર્યાય છે જ નહીં, એમ નહીં. નવના ભેદની પર્યાય છે, નવના ભેદની પર્યાય છે. વ્યવહાર નયે પર્યાય બુદ્ધિ કરીને એની સન્મુખ જોઈ એકપણે અનુભવ કરતા નવ તત્વો ભૂતાર્થ છે. રાગની પર્યાય અને નિમિત્તની પર્યાય બંનેને એકપણે અનુભવતા એ નવ તત્વના ભેદો સત્યાર્થ છે. એમ જ છે, નવ તત્વો છે. અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને, એટલે કે એક જ્ઞાયક માત્ર દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઈને, અર્થાંત તે એકને એકપણે અનુભવ કરતા, કોને? જીવદ્રવ્યને. જીવદ્રવ્યની સમીપ જઈને જ્યારે એ એકલા જીવને જ જોઈએ તો એ જ્ઞાયક માત્ર છે, એ દ્રવ્યનો સ્વભાવ છે, અને એનો આશ્રય લઈને, અર્થાત એ એકને એકપણે અનુભવ કરતા તે નવે તત્વો અભૂતાર્થ છે. કેમ કે એમાં ભેદ છે એટલું જ નહીં, પણ એ બદલાતો અંશ છે, એટલે એ અભૂતાર્થ છે. જીવના એક આકાર સ્વરૂપમાં એ નવ તત્વો નથી. જીવનું મૂળ સ્વરૂપ એની અંદર એ નવ તત્વો નથી. એમાં સંવર પણ નથી, નિદ્રા પણ નથી, મોક્ષ પણ નથી, પુણ્ય નથી, પાપ નથી, આશ્રવ નથી, બંધ નથી, એ તો સમજ્યા, પણ એમાં સંભર પણ નથી, નિદ્રા પણ નથી અને મોક્ષ પણ નથી. કેમ એમ કહેવામાં આવે? એમાં આ જે આપણે સંવર, નિદ્રા અને મોક્ષ લઈએ છીએ એ પર્યાય રૂપે લઈએ છીએ, તો એવા પર્યાય રૂપે એ નથી. સંવરની પર્યાય ક્યારે જરૂર પડે? સંવરની પર્યાયનો અર્થ શું થાય? તો કે જ્યારે એને એવી અવસ્થા છે ત્યારે એવી એ પર્યાય સંવરની થાય. પણ હવે અહીંયા તો ત્રિકાળ દ્રવ્ય જ શુદ્ધ છે, તો પછી સંવરનો પ્રશ્ન ક્યાં રહ્યો? એટલે સંવરની પર્યાય છે એ જીવના સ્વરૂપમાં એ પર્યાય નથી, એમ કહેવું છે. એ જ રીતે નિર્જરાની વાત કરીએ તો નિર્જરાનો ક્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય? કે એમાં કર્મ હોય તો પછી નિર્જરાનો સવાલ ઉપસ્થિત થાય. પણ મૂળ તત્વ જે છે, મૂળ સ્વરૂપ છે જીવનું, એમાં તો કોઈ કર્મ છે જ નહીં. મૂળ સ્વરૂપ તો પૂર્ણ શુદ્ધ છે, એમાં કોઈ કર્મ નથી, તો પછી નિર્જરા પણ નથી. એટલે કર્મને રૂપ મલિનતા એ બધું પર્યાયમાં છે, તો પર્યાયમાં નિર્જરા છે, પર્યાયમાં સંવર છે, પર્યાયમાં એ સંવર છે. એમ કે વિશેષ ભાવ, વિકારી ભાવ જેને લીધે થઈને આશ્રવને બંધ થાય, એ રોકવાનો ભાવ, એટલે એના વિનાનો ભાવ, એ ભાવ એ સંવર. તો એ સંવર ક્યારે હોય? તો કે અહીંયા સામે એવો વિકારી ભાવ થતો હોય ત્યારે એ પ્રશ્ન આવે. અહીંયા તો મૂળ સ્વરૂપમાં તો એવું છે જ નહીં, કંઈ વિકારી ભાવ જ નથી, પોતે પોતાના શુદ્ધ ભાવ જ છે. એટલે એ સંવરની પર્યાય કે નિજરાની પર્યાય એ જીવના મૂળ સ્વરૂપમાં નથી. અને એ જ રીતે મોક્ષની વાત આપણે કરીએ તો આત્મા મુક્ત સ્વરૂપ જ છે, એટલે પર્યાય રૂપે મોક્ષની અહીંયા વાત જે કરી એ ક્યારે કરવામાં આવી? કે પહેલા એ કર્મ એની પર્યાયમાં હતા, કર્મરૂપ મલિનતા એની પર્યાયમાં હતી, અને એનાથી એને મુક્ત થવાનું થયું, અને જે પર્યાય થઈ, નવી પર્યાય જે થઈ, એ મુક્ત પર્યાય થઈ, એટલે મોક્ષની પર્યાય થઈ, એમ કહ્યું. પણ મૂળ સ્વરૂપ જે જુઓ એમાં તો એ કર્મ છે જ નહીં, એટલે એ મુક્ત સ્વરૂપ જ છે. એવા મુક્ત સ્વરૂપને પછી એ પર્યાય રૂપે એમ લેવામાં આવતું નથી. એટલે આપણે આ જે થોડીક સ્પષ્ટતા એટલા માટે કરીએ છીએ કે કોઈને એમ લાગે કે આને પણ પર્યાય કેમ લેવામાં આવી, અને એ સ્વરૂપમાં નથી, નવતત્વ સ્વરૂપમાં નથી, એમ કેમ કહેવામાં આવ્યું? એક બાજુ તો તમે એમ કહો છો કે મોક્ષ સ્વરૂપ આત્મા છે, મુક્ત સ્વરૂપ છે, અને બીજી બાજુ અહીંયા એમ કહે છે કે જીવના એકાકાર સ્વરૂપમાં એ નવતત્વો નથી. તો કઈ રીતે? તો આ એની સ્પષ્ટતા થઈ. હવે આગળ કહે છે કે એકરૂપ અભેદ નાયક ભાવ એક આકાર સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી, અનેક પ્રકારના ભેદો નથી. ગુરુદેવ તો કહે છે કે આ તો બધા મંત્રો છે, બરાબર સમજો અને એનો બરાબર અભ્યાસ કરો તો તમને એમાંથી ધર્મની પ્રાપ્તિ થાય, એટલે કે સમ્યક્તાની પ્રાપ્તિ થાય. એ બધું વ્યવહાર નય નવ છે. અને એનું તાત્પર્ય શું છે? તો કે એ નવનું લક્ષ છોડી અને એક સ્વભાવનું લક્ષ કરવું, એનું તાત્પર્ય છે. એ નવના લક્ષે ધર્મ ન થાય, એ ભેદરૂપ શ્રદ્ધા કરવા જતા એ સમ્યક દર્શન થશે નહીં, પણ રાગ અને અધર્મ થાય. અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે, અર્થાંત તે એકને એકપણે અનુભવતા સમ્યક દર્શન થાય, ધર્મ થાય. આપણે અંતરદ્રષ્ટિની વાત પણ યાદ લઈએ, એના પછીના નીચેના પેરેગ્રાફમાં કે એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. આપણે બે લીધા ને બે, એ રીતે અહીંયા વિકાર એટલે વિશેષ કાર્ય, વિકાર એટલે વિશેષ કાર્ય, જીવની પર્યાય એ વિશેષ કાર્ય. અહીં વિકાર એટલે દોષ એમ અર્થ નથી, પણ વિશેષ કાર્ય એમ સમજવાનું. વળી પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, જીવની પર્યાયો છે. અને પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્વો એટલે જીવના વિકારો જેના અજીવ હેતુઓ છે, એ નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે, પોતે ઉપાદાન કારણ અને પર નિમિત્ત કારણ છે. પોતે ઉપાદાન કારણમાં એની પર્યાય છે એ ઉપાદાન કારણ છે, જ્યારે પેલું નિમિત્ત જે છે કર્મનું સ્વભાવ, કર્મનું સદભાવરૂપ કે અભાવરૂપ નિમિત્ત છે એ નિમિત્ત કારણ છે. એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. પર્યાયપણે અનુભવ કરીએ તો એ ભૂતાર્થ લાગે છે, પર્યાય અપેક્ષાએ એ વ્યવહાર નય છે, અને વ્યવહાર નયનો વિષય એ પર્યાયો છે, એ જાણવા લાયક છે પણ આશ્રય કરવા લાયક નથી. અસ્ખલિત માટે પણ અહીંયા વાત લીધી છે. જીવ દ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્ખલિત છે, પર્યાય છે એ તો બદલતો પલટતો પ્રવાહ છે. પર્યાય છે એ કઈ જીવના સ્વભાવમાં નથી, સ્વભાવ તો ત્રિકાળી શુદ્ધ જ છે, ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે, એ તો ત્રિકાળ ધ્રુવ 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 અસ્ખલિત, એમાં વધઘટ નથી, ઓછું અધિક થતું નથી, એવો એ એક રૂપ છે. અને પર્યાય છે એ તો ભિન્ન ભિન્ન યોગ્યતાથી થાય છે, એ વાત અહીંયા આપણને સમજાવી છે. હવે આગળ કહ્યું અહીંયા કે સ્વભાવ એક સદસ્ય નિત્ય ધ્રુવ રહે છે, આવા ચિત્ત સામાન્ય અભેદ એકરૂપ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો પેલા નવે તત્વો અભૂતાર્થ જુઠ્ઠા અસત્યાર્થ જણાય છે. તો આ વાત આપણે આમાંથી બરાબર સમજાય. અને અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. નવ તત્વોમાં સત્દ્રષ્ટિથી એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જોતા જ્ઞાયક 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 એક જીવ જ પ્રકાશમાન છે એમ તે એક પણે પ્રકાશ તો શુદ્ધ નયપણે અનુભવાય છે. શુદ્ધ નયપણે અનુભવાય છે એવું વિશેષણ કેમ આપવામાં આવ્યું? અનુભવાય છે એટલું લખવાને બદલે, તો કે જે અનુભવ થાય છે એ શુદ્ધ નયના વિષયભૂત જે આત્મા છે, શુદ્ધ ત્રિકાળી એનો અનુભવ થાય છે, ધ્રુવનો અનુભવ થાય છે, એ અનુભવાય છે ત્યારે એ શુદ્ધ અનુભવાય છે, એ મલિન અનુભવાતો નથી, એ વિકારી પર્યાય સહિતનો અનુભવ નથી થતો. એમાં વિકારી પર્યાય સહિતનો અનુભવ તો આપણને વર્તમાનમાં વર્તમાન પર્યાયમાં થઈ રહ્યો છે કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, જેમ આપણે અનુભવી રહ્યા છે એ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે. અહીંયા જે અનુભવાય છે એ તો કેવો અનુભવાય છે? શુદ્ધ નયપણે અનુભવાય છે. શુદ્ધ નયપણે એટલે જે શુદ્ધ નયથી જે શુદ્ધ સ્વરૂપ છે એવું અનુભવમાં આવે છે, એને એમ કઈ દેવ છું કે મનુષ્ય છું કે એમ અનુભવાતું નથી. એટલે અહીંયા એમ લેવામાં આવ્યું છે કે એક પણે પ્રકાશ તો શુદ્ધ નહીં પણ અનુભવાય છે, શુદ્ધ જ અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતા આત્મા ત્રિકાળ શુદ્ધ આવો છે, આ ત્રણે કાળે શુદ્ધ આત્મા આવો છે એમ પ્રતીતમાં આવે છે, એમ શ્રદ્ધા થાય છે, એમ જ આત્મા ની ઓળખ થાય છે, એમ આત્માનું જાણપણું થાય છે, એમ આત્માની પ્રસિદ્ધિ થાય છે. અનુભવનો વિષય પ્રભુ, આ અનુભવનો વિષય એ ઇન્દ્રિયો દ્વારા કંઈ ખ્યાલમાં આવે એવો નથી. અલિંગ્રહણના બોલમાં પણ એ બોલ આવે છે કે કેવી રીતે જણાય, એ જણાય કેવી રીતે? અતિન્દ્રિયપણે જણાય, ઇન્દ્રિયપણે ન જણાય એવો અલિંગ્રહણ એ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય એવો નથી પ્રભુ. એટલે એવો અનુભવાય છે, એ શુદ્ધ નહીં પણ અનુભવાય છે, અને એમ જ એ આત્માની પ્રસિદ્ધિ થાય. બીજી કોઈ રીતે તમે આત્માને પ્રાપ્ત કરી શકો નહીં, આ જ રીત છે. ત્યારે જે અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે, અને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન છે. હવે આપણે ભાવાર્થ ઉપર જઈએ, ભાવાર્થ લઈએ. સમયસારમાં ભાવાર્થ 13મી ગાથાનો ભાવાર્થ. હવે ભાવાર્થ બહુ સરસ રીતે સમજાઈ જશે, સહેલાઈથી સમજાઈ જશે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આ નવ તત્વોમાં શુદ્ધ નયથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, એમાં જીવ જ પ્રકાશમાન થઈ રહ્યો છે. નવ તત્વની વાત લઈએ, ભલે નવ તત્વ કહી દઈએ, પણ મૂળ વાત તો એ છે કે આ નવ તત્વોમાં શુદ્ધ નયથી જો જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે, એટલે એ શુદ્ધ નયથી જોતો નથી એટલે વ્યવહાર દ્રષ્ટિ છે, એટલે એને એ જીવનું એ રીતે જાણપણું થતું નથી, એટલે ત્યાં સુધી એ વ્યવહાર દ્રષ્ટિ છે. જુદા જુદા નવ તત્વોને માને છે ત્યાં સુધી એ જુદા જુદા નવ તત્વોને, એટલે ભેદરૂપે એ નવ તત્વોને જુએ છે, અને એવું ભેદરૂપ જોવું જાણવું શ્રદ્ધવું એ સમ્યક દર્શન નથી, એ માત્ર દ્રવ્યશ્રુતની માહિતી છે એમ કહેવાય. પણ આત્માનો અભેદનો અનુભવ થવો, અખંડ આત્માનો અનુભવ થવો જેમાં કોઈ બદલાતું તત્વ નથી એનો અનુભવ થવો એ સમ્યક દર્શન છે. જીવ પૂદગલના બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી, જીવ પૂદગલનો સંબંધ અનાદિનો છે, એ પૂદગળો એ જીવના જેવા ભાવ થાય છે એવા ભાવના નિમિત્તે એ કારણ રજકણો બંધાય છે અને કર્મ બને છે, એ સંબંધ એનો જીવ સાથેનો અનાદિનો છે, પણ અનાદિનો છે પણ એ બદલાતો સંબંધ છે. દરેક સમયે એ નવા 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 બંધ થયા કરે છે. પૂર્વના બંધ જે થયા હતા, પૂર્વના કર્મબંધ જે છે એના સ્થિતિબંધ હોય છે, એટલે એ ઉદયમાં આવે છે, ખરી જાય છે અને નવા બંધ થાય છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો જીવનો પૂદગળ સાથેનો એ કર્મ સાથેનો એ સંબંધ અનાદિનો છે. એમ નથી કે પહેલા જીવ મુક્ત શુદ્ધ નિર્મળ હતો અને પછી એને એ કર્મનો સંબંધ થયો, એમ નથી. એ દશા કેવી છે કે જેમ ખાણમાંથી જે સોનું નીકળે છે એ કેવું નીકળે, તો કે માટી સહિત જ નીકળે, એ સોનાની ઓર નીકળે. એ એમ શુદ્ધ સોનું ગઠ્ઠા હોય ને એની અંદર કોઈએ માટી ભેળવી છે એવું નથી, કે સોનાનો ભૂકો કરીને કોઈએ માટી ભેળવી છે એમ નથી. એ જ રીતે આપણે અહીંયા પણ સમજવાનું કે અનાદિથી જીવ છે, એની કોઈ આદિ નથી, અનાદિનો આ જીવ છે, અનંતકાળથી એ રખડી રહ્યો છે, પણ એ અનાદિથી એ પૂદગળના સંબંધમાં જ રહ્યો છે. એ બંધ પર્યાયરૂપ, બંધ પર્યાયરૂપ એટલે બંધ એટલે શેનો બંધ છે, કર્મનો બંધ, એને કર્મના બંધ ની પર્યાય એટલે એવી પર્યાય, એ પર્યાય એટલે એને એવી ગતિ થાય છે, ચાર ગતિમાં ભ્રમણ, એનો સંબંધ પૂદગળ સાથેનો સંબંધ અનાદિનો છે. છતાં પણ જો બીજી રીતે વિચાર કરવા જઈએ તો એ સંબંધ કેવો છે, તો એ સંબંધ બદલાતો સંબંધ છે, એ બદલાતો સંબંધ છે, એક સરખો રહેતો સંબંધ નથી. એના એ જ પૂદગળ એમ ને એમ જીવ સાથે કાયમ જીવમાં ઘૂસીને રહી ગયા એમ નથી, તો બદલાતું છે એ સ્વરૂપ, તો દરેક સમયે સમયે બદલાય છે. કેટલા કર્મણે રજકણો જે છે ખરી જાય છે અને નવા બંધાય છે જીવની સમીપમાં, આ તો અનાદિનું છે. એટલે એવા સંબંધની રીતે વિચાર કરવા જઈએ તો વાત સાચી છે કે એવો સંબંધ છે. એટલે જીવ પૂદગળના બંધ પર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધ નયથી જીવ પૂદગળનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય પાપ આદિ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. શુદ્ધ નયથી જો એનો વિચાર કરવામાં આવે તો આ બધું કંઈ નથી, કેમ કે શુદ્ધ નયનો વિષય જે છે એ ત્રિકાળક નાયક શુદ્ધ છે, એની અંદર આમાંની એક પણ પર્યાય છે નહીં. આ બદલાતી વસ્તુ આત્મામાં નથી, એ પેલા કર્મના નિમિત્તો જે છે એ પણ આત્માની અંદર મૂળ દ્રવ્યમાં નથી, એટલે એ કાંઈ પણ નથી એમ કહેવામાં આવ્યું, કાંઈ વસ્તુ જ નથી. નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા, તે નિમિત્ત નૈમિતિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે એ જીવ પૂદગળ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. જો આ એક વધારે અહીંયા સ્પષ્ટતા ભાવાર્થમાં કરવામાં આવી, નિમિત્ત નૈમિતિક ભાવ હતો, કોને? જીવની પર્યાયને અને પેલા કર્મને. પેલું નિમિત્ત હતું, કર્મ જે છે એ નિમિત્ત હતું, અને એટલે પેલી પર્યાય નૈમિતિક એવી થતી હતી, કર્મરૂપે થતી હતી, એ કર્મ સહિત થતી હતી એ નૈમિતિક. એમાં ઉપાદાન શું હતું? તો કે એ પર્યાયની એવી યોગ્યતા હતી, ઉપાદાન તરીકે પર્યાયની એવી એવી એ જ પ્રમાણે યોગ્યતા હતી, એ વિશેષ આકારે થવાની, વિશેષ રૂપે થવાની એની યોગ્યતા હતી. એમાં એને પેલું કર્મનું નિમિત્ત મળ્યું, ઉદયનું નિમિત્ત મળ્યું, એટલે જે પરિણામ આવ્યું એને આપણે નૈમિતિક કહીએ. તો એ નૈમિતિક શું થયું? તો એની મલિન પર્યાય થઈ. એ મલિન પર્યાય ગમે તે રીતે થઈ હોય, ગમે તેવી, એટલે મનુષ્યની થઈ હોય કે દેવની થઈ હોય, ગમે તે થઈ, એટલે એવા નિમિત્ત નૈમિતિક ભાવથી એ થયા હતા. હવે એમાં નિમિત્ત નૈમિતિક ભાવ જયારે મટી ગયો, એવું રહે નહીં, ત્યારે શું થાય? હવે એમ કે છે કે તે નિમિત્ત નૈમિતિક ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ પૂતગળ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે. વસ્તુ એ દ્રવ્ય છે, પૂતગળ પૂતગળ છે, જીવ જીવ છે, એટલે એનો નિજભાવ એની સાથે, દ્રવ્યની સાથે જ રહે છે. તથા નિમિત્ત નૈમિતિક ભાવનો તો અભાવ જ થાય છે, કઈ કાયમ ટકીને રહેવા વાળી વસ્તુ નથી. પૂતગળ છે તે પૂતગળપણે રહ્યું, પૂતગળ પૂતગળપણે રહ્યું, જીવ જીવપણે રહ્યો, પણ એની જે પર્યાયો જે થતી હતી એ પર્યાયો એ અને પેલા કારણે રજકણોનું એ બંધાવું, કર્મરૂપ થવું, એ જે થતું હતું એ નિમિત્ત નૈમિતિક એવો સંબંધ હતો. અને એ ન રહે, સંબંધ એવો નથી રહેતો, તો પછી શું થાય? દ્રવ્ય દ્રવ્ય રૂપે રહી જાય. એટલે પૂતગળ પૂતગળ છે અને પેલું દ્રવ્ય જીવ દ્રવ્ય તે જીવ દ્રવ્ય છે. માટે શુદ્ધ નૈથી જીવને જાણવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. કેમ કે નિમિત્ત નૈમિતિક ભાવનો અભાવ થાય છે એ કંઈ કાયમ રહેવા વાળી વસ્તુ નથી. નિમિત્ત નૈમિતિક ભાવ જયારે કાર્ય થયું હોય ત્યારે એ કહેવામાં આવે કે આ નિમિત્તે આ કાર્ય થયું, એટલે પેલું રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું, એને આપણે નૈમિતિક કહીએ. પણ એ પછી તો ક્યાં રહે છે? પછી તો એ રહેતું નથી. એટલે જે રહી જાય છે તે શું રહી જાય છે? તો કે એ તો દ્રવ્ય છે, એ જ શાશ્વત રહેવા વાળી વસ્તુ છે. તો દ્રવ્ય એમાં જે જીવ છે એને જાણવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલા માટે આ નવતત્વની વાત અહીંયા આ રીતે લેવામાં આવી. આખી ગાથા મૂળ લેવાનો આશય આ છે કે નવતત્વને જ કેમ લઈને વાત કરવામાં આવી, કોઈને એમ પ્રશ્ન થાય, તો એનું કારણ આ છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી એ પર્યાય બુદ્ધિ છે, એ પર્યાય તરફ દ્રષ્ટિ રાખી અને રહ્યો છે. જો શુદ્ધ નહીંથી જુએ, દ્રવ્યાર્થિક નહીંથી જુએ, ભૂતાર્થ નહીંથી જુએ, તો એને આત્મા જ દેખાય છે, આત્મા જ અનુભવમાં આવે છે, અને એમ થતાં એને સમ્યક દર્શન થાય છે. પણ ભેદરૂપ દ્રષ્ટિથી જુએ, એટલે વ્યવહાર નહીંથી જુએ, તો એને એ ત્રિકાળી ભગવાન આત્મા એમાં દેખાતો નથી, પણ એને પર્યાય દેખાય છે. અને પેલા પર્યાય અને કર્મના નિમિત્ત નૈમિત્તિક ભાવ છે એનો એને ખ્યાલ આવે છે. એટલે એને છોડીને, એનું લક્ષ્ય છોડીને, એવા ભેદરૂપ નવતત્વોનું લક્ષ્ય છોડીને શુદ્ધ નહીંથી આત્માને જાણે તો સમ્યક દર્શન થાય, એમ અહીંયા કહેવું છે. અહીંયા આપણે ગુરુદેવે પણ જે વાત કરી છે એને પણ ભાવાર્થમાંથી આપણે લઈએ. પ્રવચન રત્નાકરમાં ગાથા 13 નો ભાવાર્થ, એમાં થોડી વાત કરી છે એ આપણે લઈએ. એમાં પાના નંબર 200 ઉપર, પાના નંબર 200, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 211, એમાં અહીંયા જે વાત કરી છે આપણે લઈએ. બીજો પેરેગ્રાફ કે એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીની બધી પર્યાયોમાં પણ વસ્તુ દ્રવ્ય તો જ્ઞાયકપણે જ છે. શું એ દ્રવ્ય કાંઈ એકેન્દ્રિયની પર્યાયપણે થયું છે? એકેન્દ્રિયની પર્યાયપણે એ નથી થયું. દ્રવ્ય તો જ્ઞાયકપણે શુદ્ધ ત્રિકાળ એમ જ રહ્યું છે. એમ એ દ્રવ્ય શું આશ્રવની પર્યાયપણે થયું છે? એમ બંધ ભાવપણે દ્રવ્ય થયું છે? એ તો જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયકપણે જ અનાદિ એક રૂપ રહ્યું છે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, પચેન્દ્રિય એ કઈ વાસ્તવિક જીવ નથી. અંદર જે એક નાયક ભાવ છે તે જીવ છે. પેલી તો પર્યાયો છે બધી, એ તો બધી એ પર્યાયો છે. અને એ પર્યાયો થઈ છે તો એમાં એને પુદગળ સાથેનો સંબંધ, કર્મ સાથેનો સંબંધ છે, એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એ પેલા પુદગળે કર્યું છે એમ નહીં, એટલા માટે એને નિમિત્ત કહ્યું છે. પુદગળ કરનાર ખરેખર છે જ નહીં, કેમ કે મૂળ સિદ્ધાંત તો છે જ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. એટલે પેલા પુદગળો આ જીવ દ્રવ્યનું કંઈ કરે નહીં, જીવ દ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરી શકે જ નહીં. પણ જીવ દ્રવ્યની એ જે જીવની પર્યાય છે એની એ વખતની એવી યોગ્યતા છે, એટલે એને લીધે થઈને એનું જ્યારે એમ પરિણમન થયું ત્યારે નિમિત્ત તરીકે પેલા કર્મના ઉદય હતા, બસ એટલો જ એનો અર્થ થાય છે. અને એને બંનેને પછી એમ કહેવામાં આવ્યું કે બંને આશ્રવ છે કે બંને બંધ છે, કે બંને પુણ્ય છે કે બંને પાપ છે, એમ કહેવામાં આવ્યું. પણ એ વખતે એ દ્રવ્ય જે છે એ તો ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે. એટલે જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, આ પુણ્ય, આ પાપ, આ સંવર, આ નિર્જરા, એમ એ વસ્તુને ભેદરૂપ જાણે પણ શુદ્ધ નહીં થી આત્માને જાણે નહીં, ત્યાં સુધી એ પર્યાય બુદ્ધિ છે, દ્રવ્ય બુદ્ધિ નથી. એની દ્રવ્ય તરફ દ્રષ્ટિ જ ગઈ નથી કે આ ત્રિકાળ રહેવા વાળું દ્રવ્ય કેવું છે. એ પર્યાયનું જ લક્ષ્ય કરીને રહ્યો છે, પર્યાયમાં જ જુએ છે. અને વર્તમાનમાં આ જ કારણ છે કે પર્યાય બુદ્ધિને કારણે એને પોતાના સ્વરૂપનું મહાત્મ પણ આવતું નથી. અહીંયા વોશિંગ્ટન ડીસીમાં ત્યાં એક ભાઈએ મને એ પ્રશ્ન પૂછ્યો હતો, મને કે પણ તમે વાત કરો છો બધું બરાબર આત્માની આ બધું, પણ આત્માનું એનું મહાત્મા આવતું નથી તો શું કરવું? બહાર બેઠા હતા ત્યારે વાત કરી. મેં કીધું આ સવાલનો જવાબ આપણે સભામાં જ રાખીએ તો બધાને એનો લાભ મળશે. અને મેં એક જ વાક્યમાં વાત મૂકી, આત્માનું મહાત્મા એટલે નથી આવતું કે આપણી દ્રષ્ટિ પર્યાય તરફ છે. આપણી દ્રષ્ટિ પર્યાય તરફ હોવાને કારણે આપણે પર્યાયને જ જોઈએ છીએ, મૂળ વસ્તુને જોતા નથી. આપણે જીવને જોઈએ છીએ તો કઈ રીતે જોઈએ છીએ? કે એને એક ઇન્દ્રિય છે કે બે ઇન્દ્રિય છે કે પંચેન્દ્રિય છે, અને પંચેન્દ્રિય છે પછી પાછો શું છે, માણસ છે કે સિંહ છે, કે જે રીતે જોઈએ છીએ એની પર્યાય રૂપે જ જોઈએ છીએ. આપણને એ જ ટેવ પડી ગઈ છે, એ અનાદિના એવા સંસ્કાર પડી ગયા છે કે આપણે જીવને જીવ તરીકે, પૂતગળને પૂતગળ તરીકે જોતા નથી. પૂતગળને બધાને એના સ્કંદ તરીકે જોઈએ છીએ કે આ કોમ્પ્યુટર છે અને આ લેમ્પ છે, પણ એમ નથી જોતા કે આ બધું પૂતગળ છે, એ અજીવ છે, એ જળ છે, એ મૂર્તિક છે, એ બીજું દ્રવ્ય છે, એ અન્ય છે, એ મારાથી ભિન્ન છે, એ મારામાં કંઈ કરી શકે જ નહીં. અને હું ચેતન છું, મારામાં જ્ઞાન અને દર્શન છે, અને હું દરેક સમયે જ્ઞાન કરું છું, એમ જોતા જ નથી. એમ જો જોવાનું શરૂ થાય તો તરત જ ભેદ જ્ઞાન થાય. હું કઈ રીતે જુદો છું એવું ભેદ જ્ઞાન તરત જ થાય, આત્માનું મહાત્મા તરત જ આવે. ઓહો, હું આવો છું, પણ તો આત્મા તરીકે ક્યાં જોવો જ છે? એને તો માણસ તરીકે જોવો છે, પોતાને એ સુરેશ થવું છે, મુકેશ થવું છે, રમેશ થવું છે, એને આત્મા તો થવું જ નથી. એટલે પર્યાય બુદ્ધિ દ્રવ્ય તરફનું લક્ષ્ય જ નથી, દ્રવ્ય બુદ્ધિ નથી, ત્યાં સુધી એ પર્યાયને બુદ્ધિ થવાને કારણે એને આત્માનું સ્વરૂપ સમજાતું નથી. આત્માનું સ્વરૂપ એ સ્વાધ્યાયમાં બેઠો છે એટલી વાર હા હા કરે છે, બાકી ખરેખર એ સમજ્યો જ નથી, એ સમજતો જ નથી, કેમ કે દ્રષ્ટિ તો એની પર્યાય તરફ છે. હમણાં 5 મિનિટ થશે એટલે પછી પાછો એ રમેશ બની જશે, એ આત્મા રહેતો જ નથી. એને 1 કલાકથી વધારે આત્મા તરીકે રહેવું ગમતું જ નથી. આત્માની વાત કરી એટલી વાર હા, પછી કઈ નહીં. હા, અનાદિના એના સંસ્કારો એને ટાળવાના છે, અને એ ટાળવા માટે ખૂબ અભ્યાસ કરવાનો છે. આ વાત આપણને આમાંથી મળે છે કે એક શુદ્ધ નૈતિક આત્મ વસ્તુને જાણ્યા વિના કદી સમ્યક દર્શન થાય નહીં. આ ગુરુદેવે ખાસ સંદેશ આપણને આપ્યો છે. મુખ્ય વાત જ આમાંથી જો કંઈ પ્રાપ્ત કરવાની હોય તો આ વાત છે. એક શુદ્ધ નૈતિક આત્મ વસ્તુને જાણવી, સમજવી, એના ઉપર મનન મંથન ચિંતન કરવું, અને પછી એ સ્વને પરથી ભેદ જ્ઞાન દ્વારા જુદું પાડવું, આ જ જીવનમાં કરવા જેવું છે, બીજું કંઈ કરવા જેવું નથી. શુદ્ધ નૈતિક જીવને જાણવાથી જ સંકિત થાય છે, અન્યથા નહીં. પર્યાયથી વસ્તુને જુએ તો સમ્યક દર્શન થાય નહીં. બહુ સરસ રીતે સ્પષ્ટ ગુરુદેવે વારંવાર કહ્યું છે, અને આ જ આપણે આનો જ સ્વીકાર કરવાનો છે, એ જ પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. આ સત્ય છે, પરમ સત્ય છે, એનો સ્વીકાર, એ જ પુરુષાર્થ. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 13મી ગાથા સુધી. હવે પછીના સ્વાધ્યાયમાં આપણે 8મો કળશ લઈશું. તો સુખદામ બોલો પ્રભુ.
સુખ નામ અનંત સુખ.